તારીખ 9/5/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 236 અને 237 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 101.
જીવ સંયોગ સંયોગ કેમ થાય છે? મિથ્યા દ્રષ્ટિમાંથી સંયોગ દ્રષ્ટિ થતા પહેલા એક વચ્ચેની સ્ટેજ ભૂમિકા ઉભી થાય છે, એ જ્ઞાન દ્વારા થાય છે એમ અહીંયા કહેવા માંગે છે. સંયોગ સંયોગ થનાર જીવ એટલે કે ક્રમશઃ સંયોગ દ્રષ્ટિ થનાર જીવ સંયમમાં પોતાના સ્વરૂપનું ભાવભાષણ થાય, સંયમના કારણે સ્વરૂપનું ભાવભાષણ થાય તો એનો મોહ શિથિલ થાય એમ કહે છે. મોહરહિત સર્વાંગમોહરહિત સર્વાંશમોહરહિત જે શુદ્ધાત્મદેવ પોતે છે એમ પોતાને લાગે, એમ પોતાને ભાસમાન થાય તો એનો મોહ શિથિલ થાય, યથાર્થ પ્રકારે મંદ થાય. દર્શનનો અભાવ તો સમીર દર્શન પ્રગટ થતા થશે, દર્શન મૂળનો અભાવ તો સમીર દર્શન પ્રગટ થતા થશે, પણ એ મૂળનો નાશ થયા પહેલા તે મૂળ શિથિલ થવાની પ્રક્રિયા પૂર્વ ભૂમિકામાં ઊભી થાય છે. એક એની અહીંયા વાત છે. આ શરૂઆત છે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની. આ શરૂઆત છે. શરૂઆતથી માંડીને ઠેર સુધી આખા મોક્ષ માર્ગના અંત સુધી જ્ઞાનથી જ સિદ્ધિ છે. અહીંયા ભલે આ ભૂમિકાની વાત લીધી પણ બધે જ્ઞાનથી જ સિદ્ધિ છે. ક્યાંય રીત અને પદ્ધતિ અથવા વિધિ, આત્મપ્રાપ્તિની વિધિ, સિદ્ધિની વિધિ ક્યાંય બદલાતી નથી, એક જ પ્રકારે છે. જે પ્રકારે જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે એ જ વિધિએ તે મોક્ષ માર્ગનો વિકાસ કરે છે, એ જ વિધિએ પરિપૂર્ણતાને તે પ્રાપ્ત કરે છે. તેથી એક વાક્યમાં એ લઈ લીધું કે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. હવે કયા જ્ઞાનથી, કેવા જ્ઞાનથી આત્માની સિદ્ધિ છે તે વિચારવા યોગ્ય છે. કે જે આત્મા, જે જ્ઞાનનો વિષય શુદ્ધાત્મા છે અને જે જ્ઞાનમાં પોતાનું જ સ્વસંવેદન છે એવા જ્ઞાનથી આત્માની સિદ્ધિ સિદ્ધિ છે. અધ્યાત્મ ભાષાએ એને ભાવસ્વરૂપ જ્ઞાન કહ્યું છે. ભાવસ્વરૂપ જ્ઞાન કહ્યું છે. 15મી ગાથામાં તે ભાવસ્વરૂપ જ્ઞાનને સકળ જીન શાસન કહેવામાં આવ્યું છે. સમયસારની 15મી ગાથામાં એ ભાવસ્વરૂપ જ્ઞાનને સકળ જીન શાસન છે એમ કહેવામાં આવ્યું છે. એટલું મહત્વ આપ્યું છે ત્યાં. પણ એવું ભાવસ્વરૂપ જ્ઞાન તો તિર્યંચ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે ને? તો કે હા, એ ભલે તિર્યંચને પ્રગટ થાય તો પણ એને સકળ જીન શાસન એની પર્યાયમાં વર્તે. સકળ જીન શાસનનો એને અનુભવ વર્તે છે. જીન શાસન એટલે શાસન એટલે જેમાં આજ્ઞા ચાલે તેને શાસન કહેવામાં આવે છે. કે નહી મરાઠી ભાષામાં આ વધારે પ્રયોગ છે. મહારાષ્ટ્ર શાસન, ગુજરાત રાજ્ય આપણે એમ કહીએ છીએ ગુજરાતી ભાષામાં. એ લોકો રાજ્યને શાસન કહે છે. જેમાં આજ્ઞા ચાલે તે શાસન. આજ્ઞાનો રૂઢિ અર્થ એમ છે કે સત્તા ચાલે એને આજ્ઞા કહે છે. પણ વ્યુત્પત્તિ અર્થ એવો નથી. જ્ઞાનની મર્યાદામાં આવે તે આજ્ઞા, ના જ્ઞાનની મર્યાદામાં આવે તે આજ્ઞા. જૈન શાસનમાં જેટલું જ્ઞાન દ્રવસૂરમાં ભર્યું છે, બાર અંગ છે આખું દ્રવસૂત, બાર અંગમાં સમાવિષ્ટ છે, એમાં આખા જૈન શાસનનો વિસ્તાર છે. એ બધો વિસ્તાર વગર ભેદે અભેદપણે એક આત્માનુભૂતિમાં સમાઈ ગયા છે. સંક્ષેપમાં એ રીતે એને સકળ જીવ શાસન વર્તે છે. આમ જમ્યું છે એ ભાવસ્વરૂપ જ્ઞાન જમ્યું છે. ઘણી વાતો આગળ આવશે. સુસંગની દ્રષ્ટિ કેવા ન્યાય કાઢે અંદરથી, કે જેમ કોઈ અંગપૂર્વધારી ન્યાય કાઢી શકે એવા ન્યાય વગર માટે કાઢે. અંગપૂર્વ નો અધ્યયન ન હોય, અંદરથી આવે. કેમ કે એને સકળ જીવ શાસન આવે છે. કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ ચૂકી છે એને, પછી શું બાકી રહ્યું? કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનની આજ્ઞામાં સમસ્ત પદાર્થો જગત વર્તે છે, અથવા કેવળ જ્ઞાનની મર્યાદામાં બધું આવી ગયું છે. ત્રણ કાળ અને ત્રણ ગુણ જ્ઞાનની મર્યાદામાં હોવાથી એને ભગવાનની આજ્ઞા કહેવામાં આવે છે. એ જ્ઞાનને ભગવાનની આજ્ઞા, જ્ઞાનની મર્યાદા. જેમ સમસ્ત આકાશમાં એક 14 બ્રહ્માંડ છે, આખો લોક છે, વિશ્વ છે, એ અણુ રેણુ પરમાણુ વ્રત છે, તેમ કેવળ જ્ઞાનમાં લોકાલોક અને ત્રણ કાળના સમસ્ત પર્યાયો પદાર્થો પરમાણુ વ્રત જણાય છે. એટલું કેવળ જ્ઞાન વિશાળ છે.
બરાબર
કે અનંતા લોકાલોક અને અનંત આવા વિશ્વ હોત તો પણ જ્ઞાન એથી અનંત ગુણ છે. એવું છે નહીં, પણ એથી પણ અનંત ગુણ છે. એવું સામર્થ જે જ્ઞાનમાં, જે ભાવસ્વરૂપ જ્ઞાનમાં ભાસી જાય છે, એ જ્ઞાનનું બળ કોઈ બીજી રીતે પ્રગટ થાય છે.
બરાબર
એ જ્ઞાનનું બળ એવું પ્રગટ થાય છે કે જેમાં એ મૂળને શિથિલ કરીને એનો નાશ કરી નાખે છે. અનાદિનો રૂઢ થયેલો, દ્રઢ થયેલો મોહ, દર્શન મોહ બીજી કોઈ રીતે હણાવવા યોગ્ય નથી, નાશ પામવા યોગ્ય નથી. એમ કેમ છે? એ જ્ઞાનથી સિદ્ધિ છે. કોઈ બીજા જ્ઞાનથી, જાણપણાના જ્ઞાનથી સિદ્ધિ છે. ઘણું વાંચ્યું હોય, ઘણું સાંભળ્યું હોય, ઘણું વિચારાયું હોય અને એ રીતે વિશાળ જ્ઞાનનો ધારક કોઈ જીવ જણાય તો એ જ્ઞાનથી સિદ્ધિ છે એમથી. અહીંયા જે જ્ઞાનમાં પોતાનું પરમાત્મપદ વિષય થાય છે, જે જ્ઞાનનો વિષય માત્ર પોતાનું સ્વરૂપ છે, પરમાત્મપદ છે, અને તેને લઈને તે જ્ઞાન પોતે પોતાના સ્વસંવેદનમાં સ્થિર છે, એ જ્ઞાનથી સિદ્ધિ છે. એવા જ્ઞાનથી જ સિદ્ધિ છે એમ કેવું છે? એમાં આ જ્ઞાનથી, આવા પ્રકારના જ્ઞાનથી સિદ્ધિ છે, બીજી કોઈ રીતે સિદ્ધિ નથી. 314 બોલ છે એ આ વિષયના અનુસંધાનમાં છે. 384 છે. એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. નહીતર પ્રસિદ્ધપણે એમ કહેવામાં આવે છે કે એક વાર સમ્યક દર્શન થયું તે મોક્ષનો મોક્ષ અવશ્ય મોક્ષગામી થઈ ગયો. અહીંયા એની પહેલાની સ્ટેજ પકડી કે એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષગત થયો એટલે ભાવભાષણ થયું, લક્ષ થયો, નિર્ણય થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. પહેલાથી લઈ લીધું, આગળ થઈ લીધું. આદમમાં એ વિષય પ્રસિદ્ધ છે કે સમ્યક દર્શન થાય તેની મુક્તિ થાય થાય ને થાય. આ એથી સૂક્ષ્મ કથન લીધું કે એક વાર ચૈતન્ય સ્વભાવ લક્ષગત થઈ ગયો નિર્વાણનો પાત્ર છે. નિશ્ચયનો પક્ષ બંધાણો સમ્યક સન્મુખ થયો તે જીવને નિશ્ચયનો પક્ષ બંધાણો, હજી પક્ષમાં છે, પક્ષાંતિક્રાંત થયો નથી. નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજી અનુભવ નથી એમ કે છે. અનુભવ પહેલા સમ્યક સન્મુખ છે, લક્ષ થયું છે, સન્મુખ થયો છે, તો પણ એમ જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું. આ વિષય મુમુક્ષુને સ્વરૂપ સન્મુખ થવું, મુમુક્ષુ કયા પ્રકારે સમ્યક દર્શન સુધી પહોંચે છે એ પૂર્વ ભૂમિકાનો વિષય ગુરુદેવ શ્રીના જ્ઞાનમાં બહુ સ્પષ્ટ હતો, બહુ સ્પષ્ટ હતો. એક વાર ચર્ચા થયેલી એના ઉપર છે ખ્યાલ. એટલો બધો સ્પષ્ટ વિષય કે વિચાર કરીને જવાબ દેવો એ પ્રશ્ન નહીં. ત્યાં એ ભૂમિકાનો પ્રશ્ન તમે ગમે તે પ્રકારે ઊભો કરો એટલે સીધો સટ જવાબ આવે. એટલું ચોખ્ખું એમ છે કે અનાદિથી જીવને રાગનો પક્ષ છે. રાગનો પક્ષ છે એટલે કે એ શુભરાગ અને અશુભરાગમાં પ્રવર્તે છે ત્યારે એ કર્તવ્ય છે અને કરવા યોગ્ય છે એમ માને છે. ક્યારેક અશુભરાગને વિશે પણ એમ માને છે અને બહુધા શુભરાગને વિશે એમ માને છે. એને શાસ્ત્ર પરિભાષામાં વ્યવહારનો પક્ષ છે એમ કહેવામાં આવે છે. કેમ કે એ રાગાદી શુભરાગનો પ્રકાર એ વ્યવહારનીના વિષયનો વિષયરૂપ છે. બરોબર, વ્યવહાર રત્નત્રય છે તે વ્યવહારનીના વિષયરૂપ છે. અનાદિનો જીવ વ્યવહારનીના પક્ષમાં પડેલો છે. નય જ્ઞાન એને નથી, પણ વ્યવહારનીના વિષયરૂપ જે રાગ છે એની એને પકડ હોવાથી એનો એને પક્ષ છે. એનો જે પ્રતિપક્ષ છે રાગમાં ને રાગમાં દિશા બદલાય છે. હજી વિતરાગતા ઉત્પન્ન થયા પહેલા ત્યારે એક વાર જીવ વિરુદ્ધ પક્ષમાં જાય છે, પક્ષ પલટો મારે છે, એને નિશ્ચયનો પક્ષ કહેવામાં આવે છે. એટલે કે નિશ્ચયના વિષયભૂત એવો જે શુદ્ધાત્મા પરમાત્મા એનો એને પક્ષ થાય છે એટલે રાગ થાય છે. એ રાગ પણ એ તોડે છે. હજી આ બધું એક જ બુદ્ધિમાં છે ત્યારે એને વિતરાગ સ્વભાવ પ્રગટ થાય છે. પ્રથમ સમ્યક દર્શનના કાળમાં પણ સમ્યક સન્મુખ જીવ કેવો છે કે નિશ્ચયનો પક્ષ બંધાણો છે એવો છે. આમ પક્ષ પલટો થઈ ગયો. આ એક વચ્ચેની સ્થિતિ આવે છે. જેમ કોઈ ઘડો ઊંધો પડ્યો હોય, ઊંધો મોઢું નીચે હોય ને તળિયું ઉપર હોય, એને સગળો કરવો હોય પાણી ભરવા માટે, ત્યારે આડો થઈને સગળો થાય.
બરોબર,
કેવો થાય?
આડો થાય.
એવી કોઈ જગતમાં મશીનરીને પ્રક્રિયા નથી કે એને આડો કર્યા વિના સીધો કરી શકાય.
બરોબર,
આડો થઈને જ એ સીધો થાય. એમ વચ્ચેની જે પ્રક્રિયાની પરિસ્થિતિ છે એ દરેક જીવને એક સરખી આવે છે. જેમ કે કોઈ જીવને મોક્ષ માર્ગ શરૂ થાય સમ્યક દર્શન, તો તે જ કાળમાં તેને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય. મોક્ષ માર્ગમાં અસંખ્ય સમય પસાર કરે, પછી જગન્ય અસંખ્ય સમય પ્રસાર કરે, મધ્યમાં અસંખ્ય સમય પ્રસાર કરે કે ઉત્કૃષ્ટ અસંખ્ય સમય પ્રસાર કરે, પણ અસંખ્ય સમય પ્રસાર કર્યા પછી કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય. કેમ કે અનાદિનો ઊંધો પડેલો હોગળો થાય છે ત્યારે એનો ક્રમ ભજે છે. એ જે ક્રમ છે એ અનિવાર્ય છે, નિવારી શકાય એવી ચીજ નથી. અહીંયા કહે છે કે નિશ્ચયનો પક્ષ બંધારણો. આ બધી વાતોને ચર્ચાને વ્યાખ્યાન ચાલતા ત્યારે ઘણી વાતો સ્વીકારતા કે આવો જીવ પક્ષમાં હોવા છતાં તે લક્ષ છે. એલિટરેશન વાપરતા, પાછળ ક્ષ ક્ષ આવે ને, પક્ષમાં દક્ષ એટલે ચતુર છે, વિચક્ષણ છે, એટલે કે પક્ષમાં પીડ્યો રહેશે નહીં. એ પક્ષાંતિક્રાંત, પક્ષને ઓળંગી જઈને, અતિક્રાંત કરી દઈને નિષ્પક્ષ વિતરાગ ભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણામાં પરિણમી જશે. નિશ્ચયના પક્ષમાં આવેલો જીવ વ્યવહારના પક્ષવાળા જેવો નથી. નહીતર વળી કોઈ એમ કે પહેલા આ પક્ષમાં હતો ને હવે આ પક્ષમાં ગયો, સરવાળે તો પક્ષનો પક્ષ રહ્યો ને. કે ભલે એક ન્યાય પક્ષનો પક્ષ હોવા છતાં એક ન્યાય એવો છે કે એ બે પક્ષમાં મોટો ફેર છે. એક અસતના પક્ષમાં હતો અને એક સતના પક્ષમાં આવ્યો છે, એટલો ફેર છે. પક્ષમાં ને પક્ષમાં હોવા છતાં વ્યવહારના પક્ષમાં હતો તે અસતના પક્ષમાં છે, અને નિશ્ચયના પક્ષમાં આવ્યો તે સતના પક્ષમાં છે. કેમ કે નિશ્ચય નહીં તે વસ્તુનું સત સ્વરૂપ છે, નિશ્ચય નહીં નો વિષય તે. હવે એ સતનો પક્ષ હોવાથી સત એને પક્ષમાં નહીં રહેવા દે, કેમ કે સત પોતે પક્ષરહિત છે, નિરપક્ષ છે, નિરાલંબ નિરપેક્ષ છે, એટલે એ પક્ષમાં નહીં રહે, એનો પક્ષ છૂટી જશે. અલ્પકાળમાં એનો પક્ષ છૂટી જશે, એ વાત અહીંયા લીધી છે. કેવી રીતે છૂટે છે એ વાત અહીં પર લીધી છે. તો નિશ્ચયનો પક્ષ બંધાણો, તે પુરુષને ભલે હજી હું અનુભવ નથી તો પણ એમ જો ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે, આવો જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો છે. મોક્ષનો પાત્ર, નિર્વાણનો પાત્ર લીધો છે ને, એટલે અનુભવમાં પણ એ આવશે જ, અને અનુભવમાં આવશે એટલે મોક્ષમાં પણ એ આવશે જ. એનો અનુભવ સિક્યોર હોવાથી એનો મોક્ષ પણ સિક્યોર, ગેરંટી. એના અનુભવની ગેરંટી હોવાથી આપોઆપ એના મોક્ષની ગેરંટી છે, એમ વાત લઈ લીધી છે. પછી 315માં જ્ઞાનનો પાયો અમદો નાખ્યો નથી એ લીધો છે વિશે, કે સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે. આ સમજણની ભૂમિકાનો વિષય છે ને, કે સમજણમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ વાસન વધતું જાય છે તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. તો કોઈ એમ કહે કે સાંભળતી વખતે સમજવાની જે પ્રક્રિયા ચાલે છે જ્ઞાનમાં, ત્યારે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે કે આવો જ આત્મા શ્રી ગુરુ કહે છે, છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે, કલ્પના ઉત્પન્ન થાય છે. એનું કારણ એ છે કે એને જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો જ નથી. કેવી કેવી વાતો કરી, જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, એટલે એને જ્ઞાનમાં ભાવ ભાસે તો એનું જ્ઞાન જેવો સ્વરૂપ સ્વભાવ ભાવ છે એના તળ સુધી ગયું. એના તળ સુધી જાય તો એનો પાયો ઊંડો ગયો, અથવા પરલક્ષી જ્ઞાન છે એનો પાયો ઊંડો નથી. તર્ક થી આગમ થી ન્યાય થી નય થી અનેક પ્રકારે જે વિચારણા કરે છે એ બધી થિયરીની વિચારણા છે, બધી વ્યાખ્યાઓ બધી વિચારવામાં આવે છે. આ નહીં થી આમ કહેવાય, એમાં આ ન્યાય થી સિદ્ધિ થાય છે, આટલા આટલા તર્ક થી પણ તર્કણાની તર્કણા શુદ્ધ તર્કણા થી પરિશુદ્ધ વિષય છે. આ એવો વિષય આવે છે, એક વિષય એવો છે જે સ્વભાવનો વિષય છે, એ તર્કણાથી પણ પરિશુદ્ધ છે. કોઈ ગમે તેવા તર્ક આવે, મિથ્યાવાદીઓના સમર્થમાં સમર્થ તર્ક આવે તો પણ આત્મા ખંડિત થતો નથી એમ આવે છે. આત્મા ખંડિત થતો નથી એટલે કે જેને આત્માનું જ્ઞાન છે તેનું જ્ઞાન પણ ખંડિત થતું નથી છે ને. અલિંગ ગ્રહણ સમયસર ઓગણપચાસ કોઈ પણ પ્રકારે મિથ્યાવાદીઓથી ખંડિત થતા નથી. વિપ્રતિપત્તિ શબ્દ વાપરો, ચેતના ગુણ વાળો છે, પોતાના અનુભવમાં આવતા બહુ આ વાક્ય તો એવું સરસ લીધું છે કે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. કઈ રીતે? કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે. ચૈતન્ય સ્વભાવ ગુણ એટલે સ્વભાવ, ચૈતન્ય ગુણ દ્વારા ચૈતન્યની પર્યાય જે પ્રગટે છે એ ગુણમાં ગુણ પર્યાય દઈ લીધી. જે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે એટલે અંતરંગમાં વેદનરૂપ છે, અને જે સદાય અનુભવમાં આવી રહ્યું છે તેથી જીવ ચેતના ગુણવાળો છે. ચેતના ગુણ એક શબ્દ પીડે છે ને, કે જે કેવો છે તે ચેતના ગુણ કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. એટલે કે જીવને અન્ય પ્રકારે માનવારૂપ જે ઝઘડા છે, તકરાર છે, એ સમસ્ત જે મિથ્યાવાદીઓનું આત્મા સંબંધમાં જે કહેવું છે તે તમામ ઝઘડાનો નાશ કરનાર છે. એ ચેતના ગુણ, અખંડ ચેતના ગુણ જેને પકડ્યો એને કોઈ તર્ક વાળો ખેસવી દે, કોઈ બુદ્ધિ વાળો એને હલાવી દે, આ તો ઓછો બુદ્ધિ વાળો હતો, ચેતના ગુણ થી અનુભવ કરનારની બુદ્ધિ ઓછી હતી, બોલો સમર્થ બુદ્ધિ વાળો હતો કે એનું સામર્થ કામ આવે એમ છે. અને જેણે કોણે એ ચેતના ગુણે આત્માએ જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, આમ દીધું છે, સ્વયં અનુભવમાનેન ચેતના ગુણેન નિત્યમ એવ અંતઃ પ્રકાશમાનત્વાત્ ચેતના ગુણશ્ચ. સખલુ ભગવાન અમલાલોક ઈય એક એક તંકોત્કિરણ તંકોત્કિરણ પ્રત્યેક જ્યોતિર્જીવ ભિન્ન પડેલો જીવ છે. જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે ભેદ જ્ઞાની જીવના કબજામાં એ આવી ગયો છે. અને જાણે કે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરીને જાણે કે અત્યંત તૃપ્ત વડે ઠરી ગયો હોય, અર્થાત અનંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુગમી હોય તેમ સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. સંકોચકિરણ છે એવું એનું સ્વભાવભૂતપણું છે. આવો ચૈતન્યરૂપ પરમાર્થ સ્વરૂપ જીવ આ ભગવાન, એવું આ ભગવાન એમ લીધું છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન, આવા શબ્દ છે. સખલું ભગવાન એમ, અમર લોક અમર મળ રહી નિર્મળ છે. આ લોકમાં એક ટંકુર કિરણ ભિન્ન જ્યોતિ રૂપ બિરાજમાન છે. આમ જુએ છે પોતાને, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને આમ જુએ છે કે આ નિર્મળ પ્રકાશ સ્વરૂપ એવો આ ભગવાન આ લોકમાં એક ટંકુર કિરણ ભિન્ન જ્યોતિ રૂપે બિરાજમાન છે. ઓગણપચાસ ગાથાનું આ સરવાળો પોતાનો. કહે છે કે મૂળ અંતરંગમાં શિથિલ થાય છે એ જ્ઞાન દ્વારા થાય છે. જ્ઞાન એ સુપર ગ્રાહક જેનામાં શક્તિ પ્રગટ છે એવો જીવનો વિશિષ્ટ પર્યાય છે. સ્વપર ગ્રાહક, સ્વપરને ગ્રહણ કરવું એવો જેનો સ્વભાવ છે એની એક વિશિષ્ટતા છે કે આખા આત્માને એટલે સ્વને, સ્વને એટલે આખા આત્માને ગ્રહણ કરવો. સ્વપણે છે ને એને ગ્રહણ શું કરવો એમ કહે છે કે એ પરને સ્વપણે ગ્રહણ કરતો તો એ પ્રકાર મટી ગયો, એટલે સ્વ સ્વપણે છે એવું અનુભવન થાય છે એને ગ્રહણ કર્યો એમ કહેવામાં આવે છે. આત્માની પ્રાપ્તિમાં અનેક પ્રકારની વાત છે, એમાં આ મુખ્ય વિધિ છે. નાયકની વિધિ મુખ્ય છે, રચનામૃતમાં લીધું છે. નાયક છે તે મુખ્ય વિધિ છે. નાયક છે તે પ્રકાર મૂળભૂત છે. 318 માં હું વિભાવ ભાવથી જુદો છું. કેટલા પ્રકારે વિચાર આવે છે વિજ્ઞાન કરે ત્યારે, હું વિભાવ ભાવથી જુદો છું, કોઈ પણ એક પર્યાયમાં અટકનાર નથી, હું અગાધ ગુણોથી ભરેલો છું, અનંત ગુણોથી ભરેલો છું, હું ત્રિકાળ ભ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમ પરિણામી ભાવ છું, એમ સમ્યક પ્રતીતિ માટેની લગ્નવાળા આત્માર્થીને, એમ આત્માર્થી જીવ હોય, આત્માનું એ પ્રાપ્તિનું એકમાત્ર પ્રયોજન હોય, સમ્યકની પ્રાપ્તિની લગ્ન લાગેલો હોય એવા જીવને આત્મા સંબંધિત, પોતાના સ્વરૂપ સંબંધિત આવા અનેક પ્રકારે વિચારો આવે છે, તો પણ હવે પાછું વિશેષ કહેવું છે.
બરોબર,
જ્ઞાનથી આત્માની સિદ્ધિ છે ને એના ટેકામાં આ વાત છે. એને પોઈન્ટ છે આનો, કે જ્ઞાનથી જ સિદ્ધિ છે, કે આવા અનેક પ્રકારે વિચારો આવે છે આત્માર્થીને, પણ તેના નિમિત્તે ઉપજતી જે સમ્યક પ્રકૃતિ પ્રતીતિ તેનો તો એક જ પ્રકાર હોય છે. એ બધા વિચારોના નિમિત્તે જે એક પ્રતીતિ ઉપજી એ પ્રતીતિનો એક પ્રકાર છે, અને તે પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારમાં જે એક પ્રકાર છે તે હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે. આમ લખ્યું છે, બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી વાત છે કે અહીંથી કોઈ પકડે, કોઈ સત્તાને પકડે, કોઈ ફલાણાને પકડે, કોઈ આમ પકડે, કોઈ આમ પકડે, કલ્પના એ ચડી દઈશ. કેમ કે જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાયકનું જ્ઞાન અને જ્ઞાનમાં પોતે જ્ઞાયક એમ જે સંધિ છે એ સંધિ એના પ્રયોગમાં એક જ પ્રકાર અનુકૂળ છે. કેમ કે બીજા બધા ગુણો છે એ સમ્યક પહેલા વિપરીત દશાએ પરિણમેલા છે, જેમાં સ્વભાવ ખુલ્લો નથી, સ્વભાવ વ્યક્ત નથી, સ્વભાવ સ્પષ્ટ નથી, સ્વભાવ પ્રગટ નથી. અહીંયા વ્યક્ત પ્રગટ અને અનુભવ ગોચર, પાછો જ્ઞાનમાં અનુભવ ગોચર એવો જે સ્વભાવ, એને ગ્રહણ કરવા માટે હું લાયક છું તે પ્રકાર મૂળભૂત છે. આમ નાખે છે. એ જ રીતે કહીએ તો માટેનો મૂળભૂત પ્રકાર કયો, અનેક પ્રકારની વિચારણામાં મૂળભૂત પ્રકાર કયો, એ વાતનું અહીંયા સ્પષ્ટીકરણ કરી દીધું. બહુ ચોખ્ખી વાત અહીં તો આવે છે. 318માં અહીંયા ટૂંકામાં એવી વાત દેખી લે છે કે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે અને બીજા કોઈ પ્રકારે આત્માની સિદ્ધિ નથી. ભાવભાષણ પણ જ્ઞાનમાં થાય છે અને તે જ્ઞાન લક્ષણ દ્વારા થાય છે. ત્યાં પણ શું છે કે ભાવભાષણ થનાર જે પર્યાય છે એ જ્ઞાનનો પર્યાય છે અને એ જ્ઞાન લક્ષણ દ્વારા થાય છે. જ્ઞાનના પર્યાયને પોતાના જ લક્ષણ દ્વારા, પોતાના જ દ્વારા પોતાનું ભાવભાષણ થાય છે. આથી વધારે સાનુકૂળતા બીજી કઈ હોય શકે કે જેમાં કોઈ સાધનાંતરની અપેક્ષા નથી, કોઈ બીજા સાધનની જરૂર ન પડે, આવશ્યકતા ઊભી ન થાય. આથી બીજું વિશેષ શું જોઈએ? આથી કોઈ બીજું વિશેષ અનુકૂળ સાધન દેખાતું વધે. એ રીતે જ્ઞાન જ્યાં સમ્યક પરિણમે છે ત્યાં મૂળમાં સમ્યક પરિણમે છે, એટલે સ્વસંવેદનરૂપ પરિણમે છે, ત્યારે દર્શન મૂળનો નાશ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય રત્નત્રયનું એકત્વ થાય છે. ત્યાં મોક્ષ માર્ગ ત્યાં પ્રગટ થાય છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. કાલથી જરા બીજા પ્રકારે વાત ચાલે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. એટલે એને બીજા સાધનમાં પોતાની શક્તિ લગાવવી નહીં, અન્ય સાધનને ધર્મનું સાધન માનીને, મોક્ષનું સાધન માનીને ક્યાંય પણ એને પોતાની શક્તિનો અપવ્યય કરવો નહીં. એ દુર્વ્યય છે શક્તિનો. એમ કેમ?
ભક્તિ
બધામાં જ્ઞાનનો પ્રયોગ થઈ શકે એમ છે. આ શબ્દોનો વ્યવહાર છે અત્યારે બોલવામાં અને સાંભળવામાં માધ્યમ છે, એ શબ્દો છે. એમાં પણ જ્ઞાનનો પ્રયોગ થઈ શકે એમ છે કે શબ્દ જુદો અને જ્ઞાન જુદું. શબ્દ તે જ્ઞાન નથી, જ્ઞાન તે જ્ઞાન છે અને શબ્દ તે જ્ઞાન નથી. શબ્દથી જ્ઞાન નથી, પુસ્તકના શબ્દોથી જ્ઞાન નથી, અને જે ભાષા વર્ગણામાં પ્રગટ થયેલા અવાજના પર્યાયો છે તેનાથી પણ જ્ઞાન છે. એમ છે. સરળ કાળે તે સાધનની ઉપલબ્ધિ હોવાથી કોઈ પણ કાળે પૂજા કરતી વખતે, આહાર લીધી વખતે, હાલતા ચાલતા, વાતચીત કરતા, બોલતા, કોઈ પણ ઉદયમાં જ્ઞાન સતતપણે હાજરા હજી રહે છે, ક્યારેય ગેરહાજર થતું નથી. એનો જે વિષય પોતે જ છે એ બાજુ એનું જોર અને વલણ થઈ જવું જોઈએ. એનું વલણ થઈ જવું જોઈએ અને જોર થઈ જવું જોઈએ. માણસ નથી કહેતા કોઈ પક્ષા પક્ષીની વાત હોય ત્યારે કે ભલે આ પાડે છે પણ એનું વલણ ઓલી બાજુ છે. એમ સંસારના કોઈ પણ ઉદયના કાર્યોમાં વલણ ફરેલું હોય તો વાંધો નથી, વલણ ફરી જવું જોઈએ. પછી આ ખોટી આ છે, સંસારના કાર્યોની આ છે એ ખોટી છે એમ છે. ભાવને અવિનાશ આવે સંબંધ છે. એટલે તો કાલે દ્રષ્ટાંત લીધો હતો કે કોઈ શોક નો પ્રસંગમાં પોતાના જ સ્વજન નું મૃત્યુ નિમિત્ત હોય છે ત્યારે એ મૃત્યુના સમાચાર મળવાનું જે જ્ઞાન, એ જ્ઞાન ને એને શોક ને અવિનાશ આવે છે. એના શોક ના પરિણામ થવા એ જ્ઞાન, જ્ઞાન થતા જ થાય છે. જ્ઞાન એનું માધ્યમ છે. જે જ્ઞાન બાળમાં ઉલજવાનું માધ્યમ છે તે જ્ઞાન અંતરમાં આવવાનું માધ્યમ છે. બસ એ જ્ઞાન છે, સિદ્ધિ છે. પારમાં પણ જ્ઞાન દ્વારા જ જાય છે, બીજું શું એને સાધન છે? પરમાં જે જાય છે એ પણ જ્ઞાન દ્વારા જાય છે. તો જેના દ્વારા જાય છે ત્યાંથી પાછું વળવાનું રહ્યું, એ જ એનું સાધન છે. બીજું કોઈ સાધન છે ત્યાં તરત જ અસર થાય છે કે એમાં કોઈ વિચારણા કરવી પડે છે કે હવે શોક કરીએ તો સારું, ક્યારથી શરૂ કરવો એ નક્કી કરીએ, પેલા નિર્ણય કરી લઈએ. કાંઈ નહીં, જેવું જાણ્યું એ ભેગું પ્રણમી જાય છે, જેવું જાણે એ ભેગું પ્રણમી જાય છે. બસ અહીંયા એવું છે, ભાવ ભાષણ થાય એટલે કે અદભુતાત અદભુતમ, અદભુત થી અદભુત એવું જે આત્મસ્વરૂપ એ પોતે જ છે એમ જ્યાં ભાષે ત્યાં એના વિરુદ્ધમાં જુદા પ્રકારની હલચલ ઊભી થાય છે. એની સ્ફૂર્ણા ચૈતન્ય વીરની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. બસ એનું જોર છે, એ સ્વભાવનું જોર, સ્વભાવ સન્મુખતામાં ઉત્પન્ન થયેલું સ્વભાવનું જોર છે એને, એના વિકલ્પને નહીં રહેવા દે. અને એ બહુ ગણિત કરતા વધારે સોલિડ છે કે નિર્વિકલ્પનું જે આત્મતત્વ ભાષ્યું છે કે હું પ્રત્યક્ષ નિર્વિકલ્પ છું, એને આ જે પર્યાયમાં એમ ભાષે કે હું પ્રત્યક્ષ નિર્વિકલ્પ છું તે પર્યાયમાં તેના વિરુદ્ધ એવો જે વિકલ્પ એને, એ ટકે કેટલો? એ ટકે ક્યાંથી? કેમ ટકી શકે? જેને ખબર પડી કે ઘરમાં ફરક છે, કાળોતરો નાદ છે, વિખ્યાત તો કાળોતરો નાદ, આ હું તો હોય જબરો હોય એ ખૂબ બાયા નીકળનો અને કાળો ડિમાન જુઓ, હે એનો આમ શ્વાસ નીકળે ને ફૂં ફૂં ત્યાં ઝેર ચડે તો નહીં, એવા ઝેરી સાપ હોય છે. કરડી ત્યારે તો ઝેર ચડે એમાં સવાલ જ નથી, પણ એનો ફૂંફાડો હોય ને ફૂંક મારે ને ત્યાં મને મૂર્છા આવે, એવા ઝેરી સાપ થાય છે. હવે એ ક્યાંથી ટકે એમાં? પછી ઉભા રહેવાનો સવાલ હશે. નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે, પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે, એ જ્યાં ભાસે ત્યાં મિથ્યાત્મનો કાળો સર્પ રહે એ વાત બનવાનો સંભવ છે? એનો વિકલ્પ તૂટી જવાનો ને એનું મિથ્યાત્ય તૂટી જવાનું, તૂટી જવાનું ને કેમ કે એમ જે જોર છે એનો આધાર અનંત સામર્થવંત સ્વદ્રવ છે. એ પક્ષમાં આવ્યો એમ લીધું ને, એક શબ્દ વાપરો છું, એની અંદર બધા બુદ્ધ ભાવો ભરેલા છે. એ પરમાત્માને પરખે ચડ્યો છે, સંસારનું પરખું છોડીને એ સમ્યક સન્મુખ થયેલો જીવ નિશ્ચય સ્વરૂપ જે પરમાત્મા એને પરખે ચડ્યો છે, એની મુખને એનો આધાર એને જુદી જાતનો છે. એની પાસે રાગ વિકલ્પ અને સંસાર બળ છે, એને તોડી એ સહજ માત્રમાં, લીલા માત્રમાં એ તોડે છે. પછી એને માટે અઘરી વાત રહેતી નથી. સુગાનીજી પત્રમાં લખ્યું છે મોક્ષ નો વિષય વિચારવાની શરૂઆત થઈ ત્યારે એમ લાગતું હતું કે ઓહો, આવો મોટો ભારે મોક્ષ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય. આ તો જબરદસ્ત સ્થિતિ છે. મોક્ષ તો મોક્ષ મળવો કઈ સહેલો છે? બહુ અઘરી વાત છે. મોક્ષ થવો એ બહુ અઘરી વાત છે. પણ જે મોક્ષ સહજ માત્ર માં પ્રગટ થાય છે અને થશે એવી જે અનન્ય પ્રતીતિ ઉત્પન્ન થઈ, જે પ્રતીતિમાં શંકા ની ગુંજાઈશ રહે નથી, એમ કરીને ગુરુદેવ કરે તો ભક્તિ કરે છે. એવા જે આપના વચનો મળ્યા એમ કરીને ઘણો મહિમા કર્યો. ગુરુદેવની બહુ ભક્તિ કરી છે કે આપના વચન માત્ર થી જે મોક્ષ સહજ માત્ર માં મળે એમ લાગે છે. પછી ત્યાં દ્રષ્ટાંત લીધો છે કે જેમ દરિદ્રી ને ચક્રવર્તી પણાની કલ્પના થતી નથી, ચીથરે હાલ ગોદડામાં હૂતો પડપડ્યો રહેતો હોય એવા દરિદ્રી ને છ ખંડ ના રાજ ની કલ્પના થવી મુશ્કેલ છે, પણ આપના વચનો એ તો આ પામર ને ભગવાન હું ની રતન લગાવી દીધી છે. એમ કે ત્યાં પણ એ વાત લીધી છે. એ તો વાતે વાતે જેટલા સિદ્ધાંત ઉતારે છે અને જેટલો લાભ ઉતારે છે એ વિનય કરીને ગુરુદેવ ને ખાતે ચડાવતા કુદરતી આવી.
કુદરતી
કાગળ વેખાતી બી ક્યાં ખબર હતી કે આ પુસ્તકારો થશે?
કઈ
વાત નથી. એટલું સામર્થ છે અને એ જ્ઞાન લક્ષણ થી ભાસવું જોઈએ. એક લક્ષણ એવું છે પ્રગટ કે જેમ કોઈ દાંતેનું ધન છે એનો થોડો ભાગ દેખાય છે અને આખી ખાણ, એમ કે તમારા ઘરમાં અક્ષય નિધિ દાટેલી છે. તમારા જ ઘરમાં અક્ષય નિધિ દાટેલી છે. ઘરમાં જે ચોક છે, પેલા એવા મકાન થતા ને ફરતા ઉરડાવવાને વચમાં ચોક હોય, એ ચોકમાં અક્ષય નિધિ દાટેલી છે કે ખોદશો તો કોઈ બી ખૂટશે નહીં, વર્ષો સેંકડો વર્ષ સુધી ખોદે જાવ એમાંથી તું નિધિ ખૂટે એવું. અને ફક્ત અડધો ફૂટનો પોપડો ઉખેડો એટલે તમને ખબર પડશે કે અહીંયા છે કે નહીં નિધિ. પછી કેટલી વાર લગાડે મારે હમણાં એક એવો કિસ્સો બન્યો છે. દૂરના સગા છે જ્યોતિષના ને એવા બધા જુદી જુદી જાતના વિદ્યાના જાણકાર હોય છે, ભગવાન જાણે વાતો એવું બહુ કરે છે. કેટલું શુદ્ધ છે એ કઈ ખબર નથી. અમારે એક બેન છે, એના ખેતર છે,
બરોબર
જમીન છે. તમારા ખેતરમાં આટલા ઝાડ છે ને આટલા લીમડા છે ને આમ છે ને તેમ છે પાલિયા, એમાં આ ઠેકાણે એટલા ઝાડ બરાબર છે. એને કોઈ દિવસ આવેલા નથી, કરીએ છે સોલાપુરમાં પાળિયાદમાં ખેતરમાં આટલા ઝાડ છે ને વાત કરીએ એટલે લોકોનો વિશ્વાસ તો આવે. વાત કરે છે આપણા આટલા ઝાડ છે કુવાના આટલા ઝાડ છે, એમાં ખરાની જગ્યાએ ધન દાટેલું છે એ નીકળશે તો અત્યારે એની કિંમત 10 લાખ રૂપિયા જેટલી થશે.
બરોબર
10 લાખ રૂપિયા સીધા હાથમાં આવે છે. પથ્થર નથી લાગ્યો પણ વાર લગાડે ત્યારે મુરત કઢાવીને ખોદાવો એક સર્પ ત્યાં રહે છે એમને નહીં ખોદી શકો. સર્પ ત્યાં રહે છે, ખોદવા જશો તો જોખમ છે થોડું. ઠીક છે, ઘીનો દીવો કરજો એના ઉપરથી માપ નીકળશે કે ઓલવી નાખે છે કે એમને ઘી પૂરેપૂરું બળી જાય છે. જો ઓલવી નાખે તો ખોદશો નહીં, ખોદવા જશે એને કરશે. અને જો બરાબર ઘીનો દીવો બળી રહે તો તમને ખોદવાની છૂટ છે, તમને રક્ષણ કરશે પણ તમને કરડશે. બી એ લોકો નથી એટલે ખોલે છે. ઉપમા ગમે તે ઘટાવાય પણ અહીંયા કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે જ્ઞાન લક્ષણ છે એનાથી આખી ખાણ મળે છે. એ સામર્થ ભાષું જોઈએ એ જ્ઞાનમાં. એ જ્ઞાન દિવાથી જ્ઞાનથી જ સિદ્ધિ છે. પૂરું સામર્થ ભાષે છે. બુદ્ધિવાળાને ભાષે, ઓછી બુદ્ધિવાળા અને ઓછી યાદદાસ્ત વાળાને ન ભાષે એમ નથી. 30 ઇંચ ને પણ ભાષે છે. બીજા જીવની નિંદા કરવાનો ભાવ એ તો આશરો છે. અને કાગળમાં લખાણ આવે એ પણ પૂજગળની પર્યાય છે. એમાં સામો જીવ ક્યાંય આવતો નથી. શું કહે છે કે કોઈ જીવ પોતાની નિંદા કરે એટલે કે અવગુણ ન હોય તેવા અવગુણ ને કહે એને નિંદા કહે છે. સાચું કહે નહીં પણ ખોટું કહે. બીજા જીવની નિંદા કરવાનો એવો જે સામાનો ભાવ તે તેનો આશ્રયનો પર્યાય છે. તેમાં તેનો શુદ્ધાત્મા નથી એમ કેવું છે. એમાં એનો આત્મા નથી ક્યાંય આમ લીધું છે. જો ભેદ જ્ઞાન કેમ કરે છે જ્ઞાની કે કોઈ બીજા પોતાની નિંદા કરે છે ત્યારે એમ વિચારે છે કે એનો તો એ આશરો ભાવ છે ને એનો ભગવાન આત્મા એનાથી જુદો છે. એ આશરો ભાવમાં આત્મા આવતો નથી અને એ આશરો ભાવ તો આત્મા નથી આખો. એ એક પર્યાયંશ છે, વક્ર પર્યાયંશ છે જે કાર્ય કરે છે એની પ્રકૃતિ મુજબ, એના સ્વભાવ મુજબ અથવા એની પ્રકૃતિ મુજબ. પણ એ કઈ આત્મા નથી.
એનો ભાવ છે
એનો ભાવ છે એમ એ માને છે તો પણ એનો આત્મા તો એ નથી. ઠીક, એનો આત્મા એ નથી. આત્મા જુદો છે એ ભલે ને ગમે તેમ માને પણ એનો આત્મા જુદો છે. શું કહે છે, બીજા જીવની નિંદા કરવાનો ભાવ એ તો આશ્રય છે અને કાગળમાં લખાણ આવે એ પણ પૂતગળની પર્યાય છે. ઠીક, એવા ભાવપૂર્વક લખાણ થાય નિંદા કરવાના ભાવથી સૂત્રબાજી કરે છે ને લોકો અને એ પ્રકારે લખાણ લખે તો કહે છે કે એ કાગળમાં જે લખાણ થયું તે જળ અને પૂતગળની પર્યાય છે એમાં આત્મા. મારે શું એમ કેવું છે, કોઈ જીવનો આશ્રય ભાવ હોય તો એમાં આ આત્માને કાંઈ નથી. કાગળ ઉપર ગમે તેવા અક્ષર લખાયેલા હોય નિંદા પ્રશંસાના તો આ આત્માને કાંઈ નથી. આત્માને શું છે, એથી આત્માને લાભે નથી ને નુકસાને નથી. દુઃખને ક્યાં થાય છે કે આ લખાણ મને લાગુ પડે છે એનો જે નિંદાનો ભાવ એ મારા લક્ષ્ય છે એમ જો પોતાને ભેળવે તો એને દુઃખ થયા ના રે નહી. પણ જ્ઞાની એને પોતામાં ભેળતા નથી કેમ કે જુદા છે એવું એને જ્ઞાન વર્તે છે. જુદાનું જુદાપણાનું જે જ્ઞાન છે એ જ્ઞાન એને શેરભેર થવા દેતું નથી. કાગળમાં લખાણ આવે એ પણ પૂતગળની પર્યાય છે. એમાં પણ સામો જીવ ક્યાંય આવતો નથી. ન તો એ પૂતગળની પર્યાયમાં સામા જીવનું આવવું છે કે ન તો એના આશરો ભાવમાં એનું આવવું છે એ તો સામે વાત. પરમાત્મા થી બને છે. એનો જે પરમા બને, પરમા તો આખો જગત ની પ્રક્રિયાઓ વિના જ કરે છે. એક સમયમાં છ દ્રવ્યો પરિણમે છે, પર પદાર્થો છ દ્રવ્યો જે પર સ્વરૂપે છે તે છ એક સમયમાં પરિણમે છે. તેથી આ આત્માને શું, તેથી આ આત્માને કાઢી લેવા દેવા. જેમ અનુપ પદાર્થો પરિણિમા, એમ કોઈ જીવ આશ્રવ ભાવે પરિણમો, કોઈ જીવ એના એ આશ્રવ ભાવે પરિણમતા લખાણ એના નિમિત્તે થઈ ગયું, પણ એ તો અનંત પરમાણુઓનો અનંતા દ્રવ્યો પરિણમે છે, એમાં આ આત્માને કાંઈ લેવા દેવા નથી. આમ ભીનપણું છે. એમાં સામો જીવ ક્યાંય આવતો નથી, એમાં એ જીવનો પ્રવેશ નથી, મારો તો પ્રવેશ નથી, પણ એનો એ જેમાં એ નિમિત્ત ગણાય છે એનો એમાં પ્રવેશ નથી. પછી એ જીવ ઉપર શું રોષ કરવો, એમ જોવું
ભગવાન.
હા, એને એ ભગવાન જોવે છે, એમ વાત છે. અને એ વિકલ્પ ઉઠે અસ્થિરતાનો, એમ. હવે પોતાના આત્મામાં સ્વરૂપ સ્થિરતા ન હોય ને એવા કાળે એને જાણ્યું કે આ બીજો નિંદા કરે છે, નિંદાનો ભાવ એને વર્તે છે, અને બહારમાં બોલવાની કે લખવાની નિંદાની પ્રવૃત્તિ પણ ચાલે છે. તો કહે છે કે એ વિકલ્પ જે સહિત જાણવું થયું એ ક્યાં આત્મા છે, કે એ વિકલ્પ આત્મા નથી. અને એ વિકલ્પ સાથે જોડાઈને અસ્થિરતા જે જ્ઞાનની થઈને જણાયું એ પણ આત્મા નથી, એ મારો આત્મા નથી. પેલામાં એનો આત્મા નથી ને આમાં મારો આત્મા નથી. થાય છે શું કે બીજાઓ નિંદા કરે છે ને આ એને જાણે છે, અવલંબીને, અવલંબીને જાણતા એને અંદરમાં એ તોફાનું ગુણ થાય છે. કહે છે કે પણ વેદ જ્ઞાનમાં તો આખી નિરાળી વાત છે, એ આશ્રય એના આશ્રવ ભાવમાં એનો આત્મા દેખાતો નથી, એના શબ્દોમાં એને આત્મા દેખાતો નથી, આયા વિકલ્પ ઉઠે એમાં પણ પોતાનો આત્મા દેખાતો નથી. અને આયા એ વિકલ્પને અનુસરતું અસ્થિરતાવાળું જ્ઞાન થયું, જેણે એ પરપદાર્થને જાણ્યા, પરભાવને જાણ્યા, એમાં પણ ક્યાંય આ આત્મા નથી. અહીં વિકલ્પ ઉઠે અસ્થિરતાનો, એ ક્યાં આત્મા છે, એ ક્યાં આત્મા છે, એમાં તો કઈ આત્મા નથી. આત્મા નથી એટલે ખાલી છે એમ કેવું છે,
બરોબર.
આત્મા નથી એટલે એમાં જ્ઞાને નથી અને સુખે નથી, એટલે એમાં પોતે નથી. પોતા વિનાનું બહારમાં જે કઈ થાય તે બધું પોતાથી શૂન્ય છે, પોતાના અભાવ સ્વરૂપે છે, એને પોતાને કાંઈ સંબંધ નથી. માણસ કહે છે ને આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા, એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતે બહારની સંસારની દુનિયાને ડૂબાડી દીધી છે, એની દુનિયા ડૂબી ગઈ છે હવે, અને પોતે એમાં હવે જીવતો નથી. એમાં જીવતો નથી એટલે ત્યાંથી મરી ગયો છે, એ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપમાં જીવે છે, એ ખરું જીવન જીવે છે. વિકલ્પ ઉઠે સ્થિરતાનો, એ ક્યાં આત્મા છે, એ તો આશ્રવ છે, એ પણ આ જીવનો આશ્રવ છે. વિકલ્પ ઉઠો તે આ જીવનો આશ્રવ છે, અને સામાન્ય નિંદા કરવાનો વિકલ્પ ઉઠો તે જીવનો આશ્રવ છે. આ રીતે જ્ઞાની સામો ગમે તેવો વિરોધી જીવ હોય તો પણ એને પૂર્ણ આત્મા તરીકે જ જીવે છે, આનું નામ વિતરાગી ક્ષમતા. આવી ક્ષમતામાં, વિતરાગી ક્ષમતામાં વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન હોય છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તદ અનુસાર જે જ્ઞાન છે એ જ્ઞાન એને વિષમ પરિણામ ઉત્પન્ન થવા દેતું નથી, તેને ક્ષમતા ભાવરૂપ સમપરિણામ કહેવામાં આવે છે. વિષમ પરિણામ નો અભાવ, ગુણ વસ્તુનું સ્વરૂપ, ઉદગળ તે ઉદગળ, આશ્રવ તે આશ્રવ, સ્વ પર નો શુદ્ધાત્મા તે શુદ્ધાત્મા, આવું જે વસ્તુ સ્વરૂપને જાણતું જ્ઞાન પ્રગટપણે જેને વર્તે છે તેને વિષમ ભાવ ઉત્પન્ન ન થાય ત્યારે એને વિતરાગી ક્ષમતા ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે. આ તો એકલો શાંત રસનો જ વિષય છે. અધ્યાત્મ રસ કહો કે શાંત રસ કહો, એકલો શાંત રસનો વિષય છે, એમાં બીજો રસ નથી. જાણે બીજા રસથી વાત આવે, કોઈ વાર શૌર્ય રસથી વાત આવે, તો પણ એમાં શાંત રસ ગર્ભિત છે. નવે રસથી વાત આવે તો પણ એમાં શાંત રસ ગર્ભિત છે. નાટક સમયસારમાં એ લીધું છે. અહીંયા નાટકની ઉપમા આપ્યું છે, જીવના સર્વ પરિણામો મર્યાદિત સમય સુધી એક ભાગ ભજવે છે, રોલ ભજવે છે, એટલે એને નાટક કહીએ છીએ. તો પણ એ સર્વ ભાવોમાં શાંત રસ ગર્ભિતપણે આનું વિવેચન કરવામાં આવ્યું છે. એમાં શાંત રસ બતાવવો છે બધામાં, આત્માની શાંતિ કેમ થાય એ પ્રયોજન મુખ્ય રાખીને બધી વાત કરવામાં આવે છે. એ તો આશ્રવ છે. આ રીતે જ્ઞાની સામો ગમે તેવો વિરોધી જીવ હોય તો પણ એને પૂર્ણ આત્મા તરીકે જ જોવે. જ્ઞાની છે વિરોધી જીવ હોય, એટલે વિરોધ કરવાના એના પરિણામ હોય, એની પ્રવૃત્તિ દેખાતી હોય તો પણ એના આત્માને એમાં જોતા નથી, અને એના આત્મામાં એને જોતા નથી. આમ છે, બેને જુદા પાડે છે, એટલે એને કોઈ આત્મા પ્રત્યે દ્વેષ નથી. જ્ઞાનીને કોઈ આત્મા પ્રત્યે દ્વેષ આવતો એને ભગવાન, પૂર્ણ ભગવાન જોવે છે.
અમે તો બધાને ભગવાન
સિદ્ધ જ જોઈએ છીએ. અમે તો બધાને સિદ્ધ પરમાત્મા જ જોઈએ છીએ. તે ભલે ને પોતાને ગમે તેમ માનતો હોય એમ ગમે છે. તે આત્મા ભલે પોતાને મિથ્યા માન્યતાથી ગમે તેમ માનતો હોય, પણ અમે તો બધાને ભગવાન જ જોઈએ. આવા જ્ઞાન વિના સહજ ક્ષમતા થઈ શકે
નહીં.
બાકી જે લૌકિક ક્ષમતા છે, લૌકિક ક્ષમા છે, ક્ષમા છે, ક્ષમતા છે, એ લૌકિક ગુણમાં જાય છે. આ લોકોત્તર ગુણ છે, લૌકિક ગુણ નહીં પણ લોકોત્તર ગુણ છે. આ અલૌકિક ક્ષમા છે, અલૌકિક ક્ષમતા છે, એને ખરેખર ગુણ કહેવામાં
આવે છે. ભગવાનનો જય હો, પરમકૃપાળુ શ્રી કાંતદેવનો જય હો, સનાતન દિગંબરાચાર્યનો જય હો.